વીર સંવત 2484 આસો સુદ 14 તારીખ 26/10/58 રવિવારના દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું 85મી સંગ્રહની 159મી ગાથા પર સોનગઢમાં પ્રવચન.
નમો ડોયે સૌ હરિહંતાણમ, નમો ડોયે સૌ સિદ્ધાણમ, નમો ડોયે સૌ આયુર્યાણમ, નમો ડોયે સૌ ઉજ્જાયાણમ, નમો ડોયે સૌ ત્રિકાલવર્તી શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદં મોક્ષદં શ્રી ઓમકારાય નમો નમઃ. મંગળમ ભગવાન યો મંગળમ ગૌતમોહિ મંગળમ કુંકુંદારી ઉજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ. સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વાય ભવાય વિભાવ નિયુત નિદાતા.
મોક્ષ માર્ગના વિસ્તારના કથનમાં 159મી ગાથા છે. આમાં શું કહે છે? આત્માને જે મોક્ષનો માર્ગ છે એ આ બાજુ કિલ્લો જો કરીને 232 બીજો કાર્યક્રમ આ રીતે ખરેખર શુદ્ધ દ્રવ ને આશ્રિત અભિન્ન સાત સાધન ભાવ વાળા નિશ્ચય નહીં ના આશ્રે મોક્ષ માર્ગ નું સ્વરૂપણ કરવામાં આવ્યું. એટલે શું કહ્યું કે આ આત્મા એક સેકન્ડ ના અસંગ ભાગ માં પૂરણ શુદ્ધ ચૈતન્ય આનંદ ને જ્ઞાનાનંદ ની મૂર્તિ છે. એનું અંતર અવલંબન લઈને જે નિર્મળ શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર ની રમણતા એવો જે સ્વાભાવિક શક્તિના વિકાસ રૂપ નિર્મળ અવસ્થા એને અભિન્ન સાત સાધન મોક્ષ માર્ગ કહે. એટલે શું? આત્માની પૂરણ નિર્મળ દશાનું પ્રગટ થવું એ સાધ્ય મોક્ષ છે. એનું સાધન આત્મા શુદ્ધ ચૈતન આનંદ નો અંતર સંગ છે. એને આશ્રે સંગત દર્શન જ્ઞાન ને ચારિત્ર ની દશા તે પણ નિર્મળ નિર્વિકારી અવતા છે. અને પૂરણ મોક્ષ દશા પણ નિર્વિકારી નિર્મળ મોક્ષ દશા પણ શુદ્ધ પર્યાય છે. એ શુદ્ધ પર્યાય સાધ્ય પ્રગટ કરવા યોગ્ય અને એનો સાધન શુદ્ધ પર્યાય એ બે શુદ્ધ છે અપેક્ષા એ એક સાધન છે એમ કહેવામાં. અભિન્ન સાધ સાધન એટલે એવી નિર્મળ પર્યાય આત્માની મોક્ષની પ્રગટ થાય એનું કારણ પણ સ્વભાવ ને આશરે નિર્મળ શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર ની રમણતા કે બે અભિન્ન સાધ્ય નિર્મળ પણ નિર્મળ પર્યાય સાધ્ય અને નિર્મળ પર્યાય સાધન નિશ્ચય મોક્ષ માર્ગ સાધન અને એનું સાધ્ય પૂરણ મોક્ષ એ અપેક્ષા એને અભિન્ન સાધ્ય ને સાધન કહેવામાં આવ્યા છે. સમજાય કે કઈ ઘણું આવ્યું છે બરાબર અહિયાં. અને જે પૂર્વે 107મી ગાથામાં દર્શાવવામાં આવ્યું હતું 107મી ગાથા આપણે લીધી હતી એમાં જે કહેવામાં આવ્યું હતું કે સ્વપર હેતુ પર્યાય ને આશ્રિત જેવા ખુલાસો કર્યો ત્યાં તો એટલું અભિન્ન સાત સાધન ભાવ એટલે કે ત્યાં આત્માની પૂરણ નિર્મળ મોક્ષ દશા પ્રગટવી એનું અંતરમાં નિર્મળ સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન ને રમણતા કે જેને વ્યવહાર સ્વપર હેતુ રાગ ને સાધન કહેશે એના કરતા આ સ્વહેતુ નિર્મળ પર્યાય છે માટે તેને અભિન્ન સાત સાધન કહેવામાં. અરે વાત લાંબી સમજાય છે કઈ સ્વહેતુ ખુલાસો ન કર્યો પણ સ્વદ્વ આશ્રિત છે શુદ્ધ દ્રવ આશ્રિત છે એટલે એમાં એ ખુલાસો આવી ગયો. સમજાય છે આમાં? એક ચેતન ના અસંગ ભાગમાં ભગવાન આત્મા પૂર્ણાનંદ ને શાંત રસ ના કંદ થી ભર્યો છે, એવા સ્વભાવ ના જ અંતર ના મુખ અંતર્મુખ થઈને શ્રદ્ધા જ્ઞાન ને રમણતા નિર્વિકારી પ્રગટ થાય, તેને શુદ્ધ દ્રઢ પરમાત્મ દ્રઢ આત્મા નું એને આશ્રિત પ્રગટ થયેલી સ્વહિતુ નિર્વિકારી નિર્મળ પર્યાય કે જેને નિશ્ચય સાચો મોક્ષ માર્ગ કહેવામાં આવે, એ નિશ્ચય મોક્ષ માર્ગ નિર્મળ, એ નિશ્ચય મોક્ષ નિર્મળ દશાનું સાધન, એ બે નિર્મળ નિર્મળ ની વાત કરવામાં આવી. સમજાણું કઈ? જેથી તેને એક જાત ના સાધને સાધન છે એમ કહેવામાં, અભિન્ન કહો કે એક જાત ના કહો. 107 માં જે કહ્યું હતું કે સ્વપરહિતુ અવસ્થા આત્મા માં નિશ્ચય સ્વભાવ ની શ્રદ્ધા જ્ઞાન ને રમણતા હોવા છતાં અપૂર્ણ જ્યાં ચારિત્ર ની નિર્મળ દશા મોક્ષ માર્ગી જીવ ને અંતર માં ચારિત્ર નિર્મળ ઓછું છે, એથી એને રાગ નો વિકલ્પ ઉછે છે. એ રાગ નવ તત્વ ની શ્રદ્ધા ના ભેદરૂપ રાગ, નવ તત્વ નો ભગવાને કહેલા જ્ઞાન નો રાગ, અને પંચ મહાવ્રત મુનિ ને અને 28 મૂળ ગુણ જે મુનિ ને હોય એનો વ્યવહાર ચારિત્ર નો રાગ, એ રાગ સ્વપર હેતુક છે. એટલે એ રાગ નો ઉપાદાન સ્વ આત્મા તો કારણ છે, પણ ભેગું કર્મ ના નિમિત્ત ની એમાં અપેક્ષા આવે છે. અપેક્ષા આવે એટલી વ્યવહાર, અને સ્વ પોતાનું કારણ છે નિશ્ચય ઉપાદાન. એ નિશ્ચય ઉપાદાન ને વ્યવહાર નિમિત્ત ના કારણે ઉત્પન્ન થતો વિકારી ભાવ કે આત્મા અખંડ આનંદ ની પ્રતીત ને જ્ઞાન ને રમણતા કરતો હોવા છતાં અપૂર્ણ ચારિત્ર ની દશા ના સ્થાન ની ભૂમિકા માં આવા રાગ ની ભૂમિકા ત્યાં આવ્યા વિના રહેતી નથી. હરે જુના જો આમાં કેટલા પણ કર્યા જેવું નથી, માન માન સમજાય હું સમજાય છે કાય. એક સમયમાં પ્રભુ આત્મા એની વર્તમાન દશામાં ભલે પુણ્ય ને પાપ કામ ને ક્રોધ દયા ને દાન ના રાગ આવે, પણ એ રાગ વિના નો એનો પૂરણ શુદ્ધ ચૈતન્ય દો જ્ઞાન દો આનંદ દો એનો સ્વભાવ છે. એવા સ્વભાવ ની અંતર્મુખ શ્રદ્ધા જ્ઞાન ને રમણતા એકલા સ્વહેતુ નિર્મળ નિર્વિકારી દશા છે. એ દશા નિર્મળ પૂર્ણમોક્ષ નું કારણ છે એમ કહેવું કે એક જાત ના સાધને સાધન કહેવામાં આવ્યા છે. સમજાય છે કઈ? અને 107 ની ગાથામાં કહ્યું ત્યાં સ્વપર હેતુ પર્યાય એટલે રાગ વિકારી વિકલ્પ ઉત્પન્ન થાય છે. નવ તત્વ ની શ્રદ્ધા ના ભેદ વાળો અને નવ તત્વ નું જ્ઞાન પર સન્મુખ વાળો અને પંચ મહાવર્ત જે મુનિ ને સત સ્વરૂપ પ્રગટ ને અનુભવ થઈને સ્થિરતા માં અંશે રમતા હોય એને પંચ મહાવર્ત અહિંસા સતલક ધર્મસર અપરિગ્રહ ની વૃત્તિ ની લાગણી જે ઉત્પન્ન થાય એ રાગ છે. એ સ્વપર હેતુ છે. આત્મા થી એના સાથે કર્મ નું નિમિત્ત છે તેવા પર્યાય કે આશ્રય એને ખરેખર તો આશ્રય બહાર છે, પણ એ આશ્રય ને અહિયાં નિમિત્ત તરીકે ગણીને એને બિન સાક્ષાત વાળા ભાવ વાળા વ્યવહાર લઈને આશ્રય મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો. સમજાય છે? કહેવામાં આવ્યો હતું ત્યાં 108મી ગાથામાં 100 ને नव तत्व निष्ठता ये सम्यक दर्शन फैराग नव तत्व नु ज्ञान सम्यक साची दृष्टि ने साचा ज्ञान नी भूमिका मा ये छे तो नव तत्व नु ज्ञान व्यवहार रात एम स्वरूप रमता थता व्यवहार बाकी राग रही गयो पंच महावर्ष नो छे तो आते पर भिन्न साज साधन तरीके गणी ने इसलिए के मोक्ष स्वरूप तो पूरण प्रगट थाय तो साज निर्मल ने निर्विकार थे पर एना थी भिन्न निर्मल थी भिन्न ये रागनी उत्पत्ति पंच महावर्तना रागांश आदि नी थई ये मल्लिन निर्मल पर्याय वो मोक्ष एना थी भिन्न एवो राग एने मोक्ष नो साधन कहू ये व्यवहार थी कहवा मा उपचार थी कथन करवा मा आयु है समझाए के काया मा सत्य महाराज कभी सत्य तो सुनाए नहीं अनंत काल अनंत अवतार थया पर सत्य पंथ शू है અને સત્યનો રાગ કેમ આત્માને પ્રાપ્ત થાય એ વાત સત્યના રસ્તાની સાંભળી નથી અને સાંભળેલી એને કહીએ કે એ વસ્તુનું સ્વરૂપ આત્મા સચિદાનંદ સ્વરૂપ છે પૂર્ણાનંદ આનંદનો કંડ એક એક આત્મા છે એની શ્રદ્ધા જ્ઞાન કરે તો સાંભળ્યું કહેવામાં આવે નહી તો સાંભળ્યું કહેવામાં આવતો સમજાય છે કઈ 107 માં બિન સાધ્ય મોક્ષની આત્માની શક્તિ રૂપ જે આનંદ પૂરણ પડ્યો છે આત્મામાં પીપરના દાણામાં ચોસઠ પોરી ચરતરાય શિખા જેમ ભરી છે એ જેમ બહાર માં આવે ત્યારે ચોસઠ પોરી પ્રગટ થાય એ પૂરી પ્રગતિ કહેવાય એમ આત્મામાં પૂર્ણ જ્ઞાન ને આનંદ પડેલો છે એની એકાગ્રતા દ્વારા પૂર્ણ નિર્મળ દશા પ્રગટ થાય તેને મોક્ષ કહેવામાં આવે એવા મોક્ષ ની નિર્મળ દશામાં આત્માના સ્વભાવ ને અવલંબે શ્રદ્ધા જ્ઞાન ને રમણતા જે થાય એ તો એક જાત નું સાધન ગણી ને એને અભિન્ન ને એક જાત નું સાત સાધન કહ્યું પણ વ્યવહાર લઈને બિન સાત સાધન કહ્યું નિશ્ચય નિર્મળ દશા મોક્ષની અને મલિન રાગ વ્યવહાર એને સાધન કહ્યું વ્યવહારથી કહેવામાં આવ્યું કે વ્યવહારથી કહેવામાં આવ્યું જો બિન સાત સાધન ભાવ વાળા સાધ્ય ને સાધન ભાવ વાળા બિન સાધ એટલે નિર્મળ દશા નો ભાવ પૂરણ મોક્ષ નો અને સાધન એટલે રાગ રૂપી સ્વભર હેતુ શુભ રાગ એને એ શુભ રાગ ભાવ વાળા વ્યવહાર નહીં ને આશ્રયે વ્યવહાર નહીં એટલે વર્તમાન જ્ઞાન કરવા લાયક એવો એક વિષય આત્મામાં રાગની ઉત્પત્તિ પૂર્ણ વિતરાગ નો હોય ત્યારે એવો ભાગ હોય છે એને નિર્મળ સાધન વ્યવહારથી કહેવામાં ઉપચારથી કહેવામાં આવ્યું છે ખરેખર એ સાધન નથી ખરેખર સાધન તો નિર્મળ પૂર્ણ દશા પ્રગટવામાં આત્મા અખંડ આનંદ સ્વરૂપ છે એની શ્રદ્ધા જ્ઞાન ને રમણતા જ એનું ખરું સાધન સમજાય છે કઈ પણ એ સાધન ની ભૂમિકા માં રહેલો શુભ રાગ એને પણ સાધ નિર્મળ ને વ્યવહાર સાધન તરીકે ગણી ને વ્યવહાર નહીં તેને પરોપવામાં આવ્યો કે બિન સાધ સાધન વ્યવહાર નહીંથી છે બિન સાધ સાધન વ્યવહાર નહીંથી છે ઉપચાર થી છે આરોપ થી છે નિમિત્ત માત્ર નું જ્ઞાન કરાવવા તેને આરોપિત સાધન કહેવામાં આવ્યું છે અને આત્માની અંતર અખંડાનંદ પ્રભુ पूर्ण स्वभाव नो पिंड है एने श्रद्धा ज्ञान ने रमणता निर्वीकारी थवी एने ईद जात ने निर्मलता नो कारण गणी ने अभिन्न सात साधन कहो बात समझाई से कई आमा निश्चय थी एक जातना साध साधन अने व्यवहार थी बिन जातना साध साधन एम जे कहेवामां आव्युं एमां परस्पर विरोध आवे छे एम पर नथी एम कारण एक बाजु कह्युं के बिन साध साधन एक बाजु कह्युं के बिन साध साधन बेनो विरोध लागे उपलब्ध दृष्टि ऊपर थी जुनार ने अरे आत्मा मोक्ष दशा शक्ति आनंद पूरण थो एने अंतर ने निर्मल द्वारा तो प्रगट थाय तो अमने समझाए एने वाली साधन केव साधन साधना मोक्ष अने राग ना विकल्प ने नव तत्व भगवान सर्वज्ञ देवे त्रिलोकनाथ परमात्मा एक सैकन न असंग भाग मण काल त्रण लोग जोया एना नवनी व्याख्या जी भगवान सर्वज्ञ न मुखे आवी जीव अजीव पुण्य पाप आश्रव संवर निद्रा बंदने एवा नवनी वर्षण मुख नी भेद वाली राग नी श्रद्धा ए नवनु ज्ञान राग वालु ज्ञान अने पंच महावत भावलिंगी संत दिगंबर होय छे जंगल मावत्ता होय छे वनवासी होय छे अंतर मा आत्म ध्यान ज्ञान श्रद्धा प्रगट पहेली अने त्रण कसाय नो नाश करे अनंतानु मंदिर प्रत्यय प्रत्यय त्रण प्रकार कसाय अभाव थईने जेने लीनता प्रगति छे ई संजल नो राग द्वेष नो कसाय रह्यो छे एमा संजल नो राग नी उत्पत्ति मा આ નવ તત્વ ની શ્રદ્ધા નવ નું જ્ઞાન પંચમાં પરિણામ તેને સંજલન જરી રાગ નો ભાગ છે એને પણ સાધન કહેવામાં નિર્મળ સાધનો આવ્યું તો કે છે પરસ્પર વિરોધ આવે છે એમ પણ નથી કારણ કે સુવર્ણ એ સુવર્ણ પાષણ ની માપક સોનું એ નિશ્ચય અને સોના પથ્થર હવે છે ને સુવર્ણ પાછા સોના નો પથ્થર પથ્થર માં જેમાં સોનું રહેલું હોય એકલું સોનું જુદો અને જે સુવર્ણ પથ્થર વાળો હોય એવો પાષાણ એના પર સુવર્ણ થી નીચે છે સુવર્ણ પાષાણ ની પૈકી વ્યવહાર છે સાજ સાધન પણ છે સુવર્ણ થી સાજ છે અને સોનું પ્રગટ કરવું અને સોના નો પથ્થરો તે વ્યવહાર સાધન છે સોના ને પ્રગટ કરવા માટે તેથી વ્યવહાર તેથી પારમેશ્વરી જે ભગવાન ની સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ દેવાધિદેવ તીર્થંકર પ્રભુ જેને એક સેકન્ડ ના સંઘ ભાગ માં પરમેશ્વર પદ પૂરણ પ્રગટ થયું છે જેને એક શરીર માત્ર અરિહંત હોય ત્યારે હોય બીજું કઈ હતું અને દેહ છૂટ્યા પછી સિદ્ધ ભગવાન થઈ અને શરીર પણ રહેતું એવા જૈન પરમેશ્વરી જૈન ભગવાન વિતરાગ મહિમા વાળી દશાવન પરમાત્મા એની તીર્થ પ્રવર્તના તીર્થ પ્રવર્તના તીર્થ નીચે કર્યું છે માર્ગ મોક્ષ નો માર્ગ ઉપાય અર્થાત મોક્ષ નો ઉપાય અથવા મોક્ષ નો ઉપદેશ અથવા મોક્ષ નું શાસન શિખામણ એવા તીર્થ ની પ્રવર્તના બંને નદીઓ ને આધીન છે અહીં વજન છે હવે બંને નદીઓ ને આધીન તીર્થ પ્રવર્તના છે નીચે નહીં અને વ્યવહાર નહીં અભિન સાત સાધન થી નિશ્ચય બિન સાત સાધન તે બે નહીં આધીન ભગવાન ની તીર્થ પ્રવર્તના ભગવાને ફરમાવી હવે એનો ખુલાસો પેલો ચોગડો નોટ માં જીન ભગવાન ના ઉપદેશ માં બે નયો દ્વારા નિશ્ચય ને વ્યવહાર દ્વારા નિરૂપણ નામ કથન હોય છે ત્યાં નિશ્ચય નય દ્વારા તો સત્યાર્થ કથન કરવામાં આવે છે. નિશ્ચય યથાર્થ આત્મા પૂર્ણ નિર્મળ આનંદ ની દશા આનંદ જ્ઞાન આનંદ દર્શન આનંદ વીર્ય એવી પ્રગટ દશા કરે એના કારણ આત્માના અવલંબન થી શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન ને રમણતા એ મોક્ષ નું સાધન છે, મોક્ષ નો ઉપાય છે, મોક્ષ નો માર્ગ છે, મોક્ષ નું કારણ છે. એ સત્યાર્થ છે, એ સાચી વાત છે, એ સત્યાર્થ કથન છે. સમજાય છે કઈ? અને વ્યવહાર નહી દ્વારા નિર્મળ મોક્ષ ની તૈયાર આત્માની એ રાગ ને સાધન ગયું છે એવું જે વ્યવહાર નહી દ્વારા કહ્યું એ અભૂતાર્થ ઉપચરિત કથન કરવા માંગ્યું છે. એ અભૂતાર્થ અભૂતાર્થ બોલે આમાં સત્યાર્થ નહીં કહ્યું તો આમાં અભૂતાર્થ એટલે એક અસત્યાર્થ અસત્યાર્થ ઉપચરિત કથન કરવામાં આવે છે. સમજાય છે કઈ? કે રાગ જે મોક્ષ નું કારણ ને સાધન કર્યું એ અસત્યાર્થ કથન કરવામાં આવ્યું છે. વ્યવહાર નહીં થી અસત્યાર્થ કથન કરવામાં આવ્યું છે. વ્યવહાર નહીં કહે છે કે સાધન, નિશ્ચય કહે છે કે નહીં એ સાધન નથી, છતાં એ અન્યથા કથન વ્યવહાર નું છે કે સાધન છે તો કહે છે અસત્યાર્થ થી કહેવામાં આવ્યું છે. એ ખરેખર સાધન, ખરેખર સાધન રાગ, દેવગુરુ શાસ્ત્ર ની ભક્તિ નો રાગ, નવ તત્વ ની શ્રદ્ધા નો રાગ, નવ તત્વ નું જ્ઞાન ને પંચમહાવર્ત નો રાગ ખરેખર મોક્ષ નું સાધન નથી. નથી તેને કહે તેને વ્યવહાર કહેવામાં આવે છે. હવે એનો ખુલાસો પ્રશ્ન, સત્યાર્થ નિરૂપણ જ કરવું જોઈએ, સાચું જ કથન કરવું જોઈએ. નિરૂપણ નિરૂપણ શબ્દ વાપરે બધે કઈ કહે છે ને, નિરૂપણ માં સત્યાર્થ કથન કરવું જોઈએ, સત્યાર્થ નિરૂપણ કરવું જોઈએ. નિરૂપણ આવે છે ને અઠ્યાવીસ ચોદન મનમાં બે નયો નું નિરૂપણ બે પ્રકારે છે. મોક્ષ માર્ગ નું નિરૂપણ બે પ્રકારે, કથન બે પ્રકારે છે. મોક્ષ માર્ગ બે પ્રકારે નથી, મોક્ષ માર્ગ તો એક જ છે. સ્વભાવ ચૈતન શુદ્ધ આનંદ એને પકડીને જ્ઞાન કરીને રમણતા કરવી એક જ મોક્ષ નો માર્ગ છે, બીજો કોઈ મોક્ષ નો માર્ગ. પણ એનું નિરૂપણ બે પ્રકારે છે, એક વ્યવહાર થી નિમિત્ત થી ઉપચાર થી, એક યથાર્થ થી વાસ્તવિક રીતે પોતાથી એ નિશ્ચય. તો કે છે પ્રશ્નકાર ના મુખ માં પ્રશ્ન મૂકીને હિંમતભાઈ એ ખુલાસો વિસ્તાર થી એને સમજાવવા કે બીજે ચલાવી હોય બધું પાછું વળી જોકે ઘરનું કર્યું છે નહી. સત્યાર્થ નિરૂપણ કરવું જોઈએ, પ્રશ્નકાર ના મુખ માં પ્રશ્ન મૂકીને પૂછ્યું. અભૂતાર્થ ઉપચર નિરૂપણ શા માટે કરવામાં આવે છે? અભૂતાર્થ અસત્યાર્થ ઉપચાર જૂઠો, જૂઠું નિરૂપણ શા માટે કરવામાં આવે છે? જો એમ પ્રશ્ન કરીએ સમજાય છે કઈ? એનો ઉત્તર, જેને સિંહ નું યથાર્થ સ્વરૂપ સીધું સમજાતું ન હોય, સિંહ સિંહ ક્યાં કહેતા શેર, સિંહ સિંહ નું સ્વરૂપ યથાર્થ સીધું એમ પાછું યથાર્થ સીધું સમજાતું ન હોય તેને સિંહ ના સ્વરૂપ ના ઉપચરિત નિરૂપણ દ્વારા સિંહ ના સ્વરૂપ ના આરોપિત અસત્યાર્થ નિરૂપણ દ્વારા બિલાડીના સ્વરૂપ નું નિરૂપણ દ્વારા, બિલાડી એટલે મીંદડી, મીંદડી કહેતા એને ક્યાં કહેતા બિલ્લી, સિંહનું સ્વરૂપ સીધું યથાર્થ જાણી ન શકે એને મીંદડી દ્વારા સિંહનું સ્વરૂપ બતાવાય. જોડાયા કાંઠા વાળી આવા મોનું આમ આમ પાપ મારે હોય મીંદડી માં એવા લખણ લક્ષણો કાંઠા કઠણ આમ 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 આ કરે એવો સિંહ હોય મીંદડી સિંહ નથી એ તો સિંહ ને સમજાવવામાં અસત્યાર કથન થી મીંદડી ને લક્ષણ લઈને બિલાડી એ સિંહ ના સ્વરૂપ ને ઓળખાવે ન હોય તેને મીંદડી ના સ્વરૂપ ના બિલાડી ના સ્વરૂપ ના કથન દ્વારા મીંદડી ના સ્વરૂપ ના કથન દ્વારા સિંહ ના યથાર્થ સ્વરૂપ ના ખ્યાલ તરફ દોરી જવામાં આવે છે. સિંહ ના વ્યાજબી સ્વરૂપ ના ખ્યાલ તરફ દોરી જવામાં આવે. છોકરા ને કહે બાબા સિંહ કેવો તમે જોયા જાય જો આ મીંદડી જને ઉંદર ને મારવાનું ગુરકાય છે ગુરકાય આમ કરે છે આમ કરે છે તલપ મારે કેવો સિંહ હોય હવે છોકરો એને સિંહ સમજી લે તો શું કેવા મૂરખ કહેવાય મૂરખ એ તો મીંદડી ના દ્વારા બતાવું છે સેવ કરો મીંદડી ને ઓળખાતો નથી એ બિલાડી દ્વારા તો સેનું સ્વરૂપ જણાવવું છે સિંહના એ મીંદડી ના સ્વરૂપ ના નિરૂપણ કથન દ્વારા સિંહ ના યથાર્થ સ્વરૂપ ના ખ્યાલ તરફ લઈ જવામાં આવે દોરી જવામાં આવે છે તેમ આ દ્રષ્ટાંત છે. જેને વસ્તુ નું યથાર્થ સ્વરૂપ સીધું સમજાતું ન હોય જેને વસ્તુ નામ પદાર્થ આત્મા મોક્ષ નો માર્ગ મોક્ષ યથાર્થ સ્વરૂપ સીધું સમજાતું ન હોય તેને વસ્તુ ના સ્વરૂપ ના વસ્તુ ના પદાર્થ ના સ્વરૂપ ના પદાર્થ માં તો મોક્ષી પદાર્થ આવે એને મોક્ષ માર્ગ પર પદાર્થ આવે એના સ્વરૂપ ના ઉપચરિત નિરૂપણ દ્વારા વસ્તુ સ્વરૂપ ના યથાર્થ ખ્યાલ તરફ દોરી જવામાં આવે દોરી એટલે લઈ જવામાં મીંદડી ના લક્ષ દ્વારા જો આ સિંહ આવો હોય સિંહ ઉપર નજર કરાવવા મીંદડી નો દ્રષ્ટાંત દેવામાં આવે એક વાત બીજી વાત હજી બીજી વાત પાછી વહી લાંબા કથન ને બદલે લાંબુ કથન કરવું પડે એનો દાખલો છે નીચે હો લાંબુ કથન કરવું લાંબુ ક્યાં કહેતે વિસ્તાર બહુ વિસ્તાર કથન ને બદલે સંક્ષિપ્ત કથન કરવા માટે પણ ટૂંકું કથન કરવા માટે પણ વ્યવહાર નહી દ્વારા ઉપચરિત નામ આરોપી નિરૂપણ કરવામાં આવે સમજાવું કારણ અહી એટલો લક્ષમાં રાખવા યોગ છે કે જે પુરુષ બિલાડીના નિરૂપણ ને સિંહ નું નિરૂપણ માની મીંદડીના સ્વરૂપ ને સિંહ નું સ્વરૂપ માની મીંદડી ને બિલાડી ને સિંહ સમજી બેસે એ તો ઉપદેશ ને યોગ્ય નથી. આ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય નો દાખલો હતો. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય છે અમૃતચંદ્રાચાર્ય મહારાજ એની આ ટીકા ચાલે છે ગુજરાતીમાં હિન્દી ટીકા માં સંસ્કૃત ટીકા છે અમૃતચંદ્રાચાર્ય મહારાજ નું બનાવેલું પુરુષાર્થ સિદ્ધિ ઉપાય છે તેમાં દાખલો છે. તેમ જે પુરુષ મીંદડી ના સ્વરૂપ દ્વારા સિંહ ના સ્વરૂપ ને ઓળખાવતા મીંદડી ને સિંહ માની લે તે ઉપદેશ ને લાયક નથી. બીજે લઈ જવા દોરી જવા એ વાત કહેવામાં આવી હતી એને ઠેકાડે એને જ પકડી રહે લઈ જાય તો એ ઉપદેશ ને લાયક નથી. તેમ જે પુરુષ ઉપચરિત નિરૂપણ ને ઉપચારિત આરોપિત વ્યવહારિક કથન ને સત્યાર્થ કથન માની સાચું નિરૂપણ માની એ વ્યવહારે પણ સાચું છે અને નીચે પણ એમ માની વસ્તુ સ્વરૂપ ને ખોટી રીતે સમજી બેસે કે મીંદડી ને સિંહ માને એમ ઉપચારિત કથન ને સાચું માને એ તો ઉપદેશ ને લાયક નથી. જો ને આમ તો ઘરમાં છોકરો લાકડું લઈને રમતો હોય કે છે ને ગોળો છોકરો આ મારો ગોળો હું લાકડી હાથમાં રાખે એનો બાપ એમ કે ઉતાવળ છે એનો બાપ કેરી લઈને આવ્યો હોય અજમલ અને ઓલા છોકરાને ઉમરામાં ઉમરો હોય છે ને ઘરનો એમાં ઉભો હોય એટલે એને એ પણ કે કારણ કે એના હૃદયમાં ખોલાય છે ઘોડો 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 અશ્વ એટલે એ એકદમ પકડી લે થઈ જાય એમ બોલવામાં આવે પણ એ લાકડા ને ઘોડો કોઈ માની લે કે તમે કહેતા થાય પણ એમ શું કેતા હતા સારા હૃદયમાં એમ ખોળાયા કરતો હું કે લાકડી એ ગોળો લાકડી ગોળો હું એ વખતે કહેવા જાઉં કે લાકડી તારી આ ગિરાય તું લક્ષ્મણ ન લે કારણ કે ગોળાય છે ગોળો એટલે તને અમરા માંથી દૂર ખસેડવા તને એમ કઈ તરો ઘડો ઘડાય એટલે એને ગોળો કીધું મારી ગોળો છે એમ માની લે તો એ બાળક મૂર્ખ કહેવાય હાજી સમજણ વાળો કહેવાય એમ પદાર્થ ને વસ્તુ ને સ્વ ને પર ને મોક્ષ માર્ગ ને બંધ માર્ગ ને જેવું જેનું જે સ્વરૂપ છે તેનું તેને સમજાવવામાં સીધું સીધું યથાર્થ સમજવામાં ન આવે તો એને ઉપચારિત આરોપિત કથન દ્વારા થી પદાર્થ નું સ્વરૂપ તરફ લઈ જવા દોરી જવા આરોપિત કથન કરવામાં આવે પણ એ આરોપિત ને સાચું માની લે તો ઉપદેશ ને લાયક નથી બરાબર છે ભેદ પાડીને વાત કરીએ પકડે ભેદ ને જો આત્મા જ્ઞાન છે દર્શન છે આનંદ છે પણ ન્યાય જ્ઞાન દર્શન આનંદ જુદા ક્યાં છે ન તો એક મેઘ છે આકરના ગાંગડામાં જેમ સફેદાય ને કહેવાય એક હારે પડી છે પણ હું ખાતો હોય સફેદાય આકર તમે નહોતા કેતા ક્રમે ક્રમે સફેદાય ને ગોપણ ને કુંવારક ને માટે એમાં ક્રમે ક્રમે ગુણ રહ્યા હશે તો એ સમજાવવાની ભેદ ની વિધિ અભેદ ને સમજાવવા માટે છે એમ ન પકડતા ભેદ ને પકડી લે ક્રમે ક્રમે એમાં ગુણ છે એમ માની લે તો તે સાંભળવાને પણ લાયક નથી સમજાય છે કઈ અહીં એક ઉદાહરણ લેવામાં આવે છે દાખલો દ્રષ્ટાંત સાજ સાધન વિશેનું સત્યાર્થ નિરૂપણ એમ છે કે સાધ્ય અને સાધન આત્મા ગુણ સ્થાન ને સાધ કે છે ને છતા ગુણ સ્થાન ને સાધન દાખલામાં સાજ સાધન વિશેનું સાચું નિરૂપણ એમ છે કે છઠ્ઠા ગુણ સ્થાને વર્તતી દાખલો મુનિ નો લીધો છે મુનિ સાચા સંત એવા હોય છે કે જેને આત્મા આનંદ નું ભાન અને એ ઉપરાંત ફીરતા ની રમણતા અને બાય માં તદ્દન નગ્ન દશા દિગંબર દશા હોય છે એવા છઠ્ઠા ગુણ સ્થાને વર્તતી આંશિક શુદ્ધિ આંશિક નિર્મળતા એ સાતમા ગુણ સ્થાન યોગ નિર્વિકલ્પ શુદ્ધ પ્રણતિ નું સાધન છે સખી ભૂમિકા મુનિ ની હોય છે વિકલ્પ ઉઠે ત્યારે અને એ નિર્વિકલ્પ જે અંદર શ્રદ્ધા જ્ઞાન ને રમણતા છઠ્ઠા ની અમુક વર્તે છે એ નિર્વિકલ્પ આત્મા ગુણ સ્થાન ની જે ઉપયોગ આમ જામી જાય અંદર માં જ્ઞાતા જ્ઞેય ને જ્ઞાન કર્ણ નો ભેદ પણ જ્યાં રહે નહી એવા સાતમા ગુણ સ્થાન અપ્રમ દશા મુનિ ને તો છઠ્ઠું ને સાતમું છઠ્ઠું ને સાતમું હજારો વાર આવે સાચા સંત ને મુનિ મોક્ષ ના સાધક જેને કહેવામાં આવે ઉગ્ર ચારિત્ર ના પાલનારા અંતર સ્વરૂપ ની રમણતા વાળા અને અઠ્યાવી મૂળ ગુણ જેને રાગ રૂપે છઠ્ઠા ગુણ સ્થાન ની ભૂમિકામાં હોય એક વાર હાર અચિલ પણ રહેવું ઉભા ઉભા હાર સામાયિક વિગે ભગવાન સ્તુતિ ગુરુ પૂજ્ય વિગેરે એના વિકલ્પો હોય છે એવા છઠ્ઠા ગુણ સ્થાન ની ભૂમિકા વાળો જીવ જેને આત્માને અવલંબે કંઈક આંશિક નિર્મળતા પ્રગટી છે એ સાતમું ગુણસ્થાન એટલે આગળ જઈને સ્થિર થઈ ગયો આત્મામાં, એવી નિર્વિકલ્પ. ઓલામાં જરી ભેદ હતો જીરા, પણ એ શુદ્ધિ જે છે નિર્વિકલ્પ શુદ્ધિ, અવિકારી શુદ્ધિ છઠ્ઠાની હતી, એ નિર્વિકલ્પ અભેદ આત્માની શુદ્ધિ આત્મ તરફ આવી, એવી શુદ્ધ પ્રણતિ, શુદ્ધ પ્રણતિ, શુદ્ધ પરિણતિ એટલે શુદ્ધ અવિકારી દશા, એનું છઠ્ઠા ગુણસ્થાન માં અંશે નિર્વિકારી શ્રદ્ધા જ્ઞાન ને રમણતા થઈ છે. રમણતા અંશે શ્રદ્ધા જ્ઞાન તો બરાબર એ સાધન કહેવામાં આવે છે. શું કીધું? આત્માનું જ્ઞાન ને ભાન થાય હું શુદ્ધ ચિદાનંદ જ્ઞાતા દ્રષ્ટા છું, એવી ભૂમિકા ને ચોથું ગુણસ્થાન સંન્યક દ્રષ્ટિ નું કહે છે. એ તો ગ્રસ્તાશ્રમ માં પણ હોય છે. એ ઉપરાંત પંચમ ગુણસ્થાન જે સાવક નું આ વારાવરણની વાત નથી, અંતર આનંદ ના સ્વરૂપ ના ભાન પૂર્વક ની અંશે લીનતા, એને પંચમ ગુણસ્થાન સાવક કહેવામાં આવે. એથી આગળ જતા સ્વરૂપમાં વિશેષ રમણતા, એને છઠ્ઠું ગુણસ્થાન મુનિ નું સાધુ નું કહેવામાં આવે. એવું છઠ્ઠું ગુણસ્થાન ની શુદ્ધિ એ આત્મા નિર્વિકલ્પ શુદ્ધ પ્રવૃત્તિ નું સાધન છે એમ કહેવામાં આવે. એ ખરેખર છે. સમજાણું કઈ? પ્રથમ શુદ્ધિ પ્રગતિ છે, એ શુદ્ધિ વિશેષ શુદ્ધિ આત્મા ગુણસ્થાન ની છે. એ શુદ્ધિ નું આ સાધન છે, એ વ્યાજબી છે. એ કથન બરાબર છે. છઠ્ઠા ગુણના શુદ્ધિ આત્માનું કામ છે. સાધન ની પર્યાય લેવી છે ને, દ્રવ્ય નું અવલંબન કેમ છે તો વધારે આશ્રય લે ત્યારે આત્મ પ્રગટ થાય છે. પણ છઠ્ઠા ગુણસ્થાન માં મુનિ ને આમ દ્રવ્ય છઠ્ઠી ભૂમિકા સૌ ગુણસ્થાન છે. જેમ મેળી ચડવામાં સૌ પગથિયા હોય છે દાદરા ના, એમ આત્માની પૂર્ણ મુક્ત દશા થવામાં એને ચૌદ ભૂમિકા હોય છે. એમાં ચોથી ભૂમિકા થી ધર્મ ની શરૂઆત થાય છે. આત્મા એક સ્વરૂપી ચિદાનંદ અખંડ આનંદ નો સંદ છે અને પૂર્ણ શુદ્ધ છે. એવી અંતર્મુખ થઈ પ્રતીતિ અનુભવ માં થવી, ત્યારથી એને સંન્યક દર્શન ની શરૂઆત થાય. પછી આગળ જતા સાવક અંશે થિરોય વધારે વિકલ્પ રહે એ વાત લેવામાં જાય. અને આગળ જતા છઠ્ઠા ગુણસ્થાન માં મુનિ ને વિશેષ નિર્મળ દશા હોય, એ વિશેષ નિર્મળ દશા આત્મામાં વિશેષ નિર્મળ દશા નું સાધન. આત્માની છઠ્ઠા કરતા વિશેષ નિર્મળ દશા છે, એનું છઠ્ઠા ગુણસ્થાન ની નિર્મળ દશા સાધન એ વ્યાજબી છે. એ સત્યાર્થ છે, એ ભૂતાર્થ છે, એ વ્યાજબી છે. હવે છઠ્ઠા ગુણસ્થાન ને કેવી અને કેટલી શુદ્ધિ હોય છે એની બહુ સરસ વાત છે. મુનિ ને છઠ્ઠા ગુણસ્થાન વાળો કેવી શુદ્ધિ હોય, કેવી અને કેટલી નિર્મળતા હોય એ વાતો પણ સાથે સાથે ખ્યાલ કરાવવો હોય તો વિસ્તારથી એમ કથન કરાય. વિસ્તારથી એમ કથન કરાય. શું કીધો? છઠ્ઠા ગુણસ્થાન ની નિર્મળતા આત્મા ગુણસ્થાન ની વિશેષ નિર્મળતા નું સાધન. હવે છઠ્ઠા ગુણસ્થાન ની નિર્મળતા કેટલી ને કેવી હોય એમ જયારે જણાવવું હોય તો એ વાત નો ખ્યાલ કરાવો હોય તો વિસ્તાર થી એમ કથન થાય. વિસ્તાર થી હોય અને સંક્ષેપ થી પછી કહેશું. જે શુદ્ધિ ના સદભાવમાં આત્માને જ્યાં આત્મજ્ઞાન, આત્મદર્શન અને આત્માની અવિકારી કેટલીક શુદ્ધ પરણતિ છઠ્ઠે ગુણસ્થાને પ્રગટિ છે એ ભૂમિકાને લાયક એને ખ્યાલ અપાવવો હોય તો એ શુદ્ધિની હૈયાતી માં છઠ્ઠા ગુણસ્થાનમાં નિર્મળ દશાની ભૂમિકામાં કથાની હયાતી સદભાવમાં તેની સાથે સાથે માવ્રતાદિના સુવિકલ્પો હટવીના તથાગુણસ્થાન મુનિની ચારિત્ર દશામાં એની સાથે સાથે માવ્રત અહિંસા સતદત બ્રહ્મચર્ય પરિગ્રહ વિગે એક વાર આહા અચેલ પણ રહેવું વિગે એવા જે શુભ રાગ ના વિકલ્પો શુભ વિકલ્પો એટલે શુભ રાગ અઠવીના એટલે એ કાળે એ ભૂમિકામાં એ પ્રકારનો ગ્રાહક આવે એને ચટ્ટાગ્રસ્થાન વાળાને વસ્ત્ર લો પાત્ર લો એને માટે બનાવેલા હાર લો એવો વિકલ્પી ભૂમિકામાં હોય જ નહીં એવો રાગ એને હોય સમજાય છે કાંઈ ગુરુ નું સ્વરૂપ ચારિત્ર વંત નું એ આંબેલું નહીં સમજવું નંગના અગ્રેસર કહેવાય નંગના મોવડી વાતના પાયાના સેવના ખબર ન હોય શું મુનિ કહેવાય કોને આ કે છે કોથળો નો હોય છેલો નો હોય એમ આ છઠ્ઠા ગુણસ્થાનની નિર્મળ દશા આત્માને પ્રગતિ ચારિત્ર એના સદભાવ માં રાગ કઈ જાત નો હોય કે માવતાદી શુભ રાગ ને હઠ વિના પત્ની અરે અમારે આ કરવું પડે છે આ અહિંસા નો વિકટ લાવવો પડે છે અમારે આવી અહિંસા પાળવી પડે છે અમારે આમ સચ બોલવું પડે છે બોલવાની ક્રિયા તો ઘેર નહીં પણ એવો વિકલ્પ આવે લાવવો પડે છે એવું બ્રહ્મચર્ય પાળવાનો ભાવ સહેજે ત્યાં છે અર્થ વિના વિકલ્પ ઉઠે છે અને નવ કોટી નવ વાળી બ્રહ્મચર્ય ના ભાવના એવો રાગાંશ ઉત્પન્ન થાય છે રાગાંશ એ સુબિકો હઠ વિના સહજપણે વર્તતા હોય છે સહજપણાનો અર્થ એ રાગ કઈ સ્વાભાવિક નથી રાગ તો વિકાર છે રાગ તો વિભાવ છે પણ સહજપણે ભૂમિકામાં એવા રાગ હોય છે માટે તેને સહજપણે વર્તતા હોય એમ કહેવામાં આવ્યું છે અરે જીની વાત થાય હે હા શુદ્ધિ બતાવવા માટે વિસ્તાર નું કથન સમજાણું કઈ એની આત્મામાં મુનિ દશા જેને પ્રગટે ભાવ લિંગ ચારિત્ર દશા જેને પ્રગટેલું હોય એની ભૂમિકામાં કઈ જાતનો રાગ હોય અઠ વિનાનો સહેજે પ્રવર્તો હોય એવો એ છઠ્ઠા ગુણસ્તર ને યોગ શુદ્ધિ સાતમા ગુણસ્તર ને યોગ નિર્વિકલ્પ શુદ્ધ પ્રવૃત્તિ નું સાધન છે સમજાણું કઈ શું કીધું કે છઠ્ઠા ગુણસ્તર ની નિર્મળતા એવી છે કે એને પંચમાવતાદી નો રાગ સહેજે હઠ વિના ઉત્પન્ન થાય છે એમ બતાવવું છે પણ કે છે કે છઠ્ઠા ગુણસ્થાન યુગ શુદ્ધિ સાતમા ગુણસ્થાન નિર્વિ શુદ્ધ પ્રવૃત્તિ નું સાધન છે ખરેખર તો આમ છે આત્મા ગુણસ્થાન ની નિર્મળ દશા એનું સાધન આ પણ છઠ્ઠા ની શુદ્ધિ માં રહેલો શુભ રાગ આવી જાત નો હોય એ સિવાય બીજી જાત નો હોય ને એવું લાંબુ લાંબુ કથન કરવાને બદલે આવા લાંબા કથન ને બદલે એમ કહેવામાં આવે કે છઠ્ઠા ગુણસ્થાન ને વર્તતા માવર્તાદી ના શુભ વિકલ્પો સાતમા ગુણસ્થાન યોગ નિર્વિકલ્પ શુદ્ધ પ્રવૃત્તિ નું સાધન છે શું કીધું કે છે કે કેવું છે તો એ કે છઠ્ઠા ગુણસ્થાન માં નિર્મળ શ્રદ્ધા જ્ઞાન ને રમણતા એ સાતમા ની ઉગ્ર શુદ્ધિ નું સાધન પણ એ શુદ્ધિ ની ભૂમિકા કેવી હોય અને એ શુદ્ધિ ની સાથે રાગ ની ઉત્પત્તિ ની જાત કેવી હોય એ જાત ને બતાવીને એ જાત આ જાત બતાવીને તમે છે તો ઓલી શુદ્ધિ નિર્મળ થઈ શુદ્ધિ આત્માનું સાધન પણ એની ભૂમિકામાં આવી જાતના રાગ અને બીજી જાતના રાગ એવું નિમિત્તપણા નું વાસ્તવિક જ્ઞાન કરાવવા એ નિર્વિકલ શુદ્ધિ પ્રણતિ નો વિકલ્પ જે અર્થ વિના છઠ્ઠા ગુણ સ્થાને યોગ આવ્યો એને સાધન કહેવું એ ઉપચાર સાધન છે. શું કહ્યું સમજાણું કઈ હે બતાવું છે તો એ શુદ્ધિ આવી જાતની હોય અને એ શુદ્ધિ આત્માનું કારણ છે પણ એ શુદ્ધિ ની ભૂમિકામાં રાગ ની મર્યાદા આવી પ્રકારની હોય એ દ્વારા શુદ્ધિ નું જ્ઞાન કરાવીને એ રાગ ને જ પણ આત્મા વ્યવસ્થા નું સાધન આરોપિત કરવામાં આવ્યું છે. ખૂબી છે એમાં. કેટલાક એમ કે અમારે તો ગમે સાધુ પણ ઉપરીજ્યું છે અમને હવે અમને ગમે એવા રાગ આવે ને ગમે એવી દેહ ની ક્રિયાઓ થાય એ વસ્તુ ને સમજતા નથી. સમજાય છે કઈ કેવું છે તો છઠ્ઠા ગુણ સ્થાન ની શુદ્ધિ આત્મા નો કારણ પણ એ શુદ્ધિ ની મર્યાદા ની જાત જણાવવા કે આવી શુદ્ધિ જ્યાં હોય ત્યાં આવા જ પંચ મહાવત ના અહિંસા સતદત્ત ના અચિલ પણ રાગ હોય કોઈ કે વ્રતપાત્ર નો રાખવા નો રાગ આવે એ મારું કોમળ સાધુ પણ છે મૂંડ ને મીઠા દ્રષ્ટિ એ વસ્તુ ને સમજતા નથી. સમજાય છે કઈ ત્યારે તમે કહો છો ને કે પંચ મહાવર્ત અહિંસા સતદત્ત બ્રહ્મચર્ય ને અપરિગ્રહ અચિલ પણ આદિ રાગ એને સાધન કહો છો ને પણ એ સાધન કહેવાનો અમારો હેતુ શું છે કે એ ભૂમિકા ની નિર્મળતા ખરેખર તો સાધન છે આત્માનું પણ એ શુદ્ધિ ની હદમાં સત્તાગ્રસ્તા ની નિર્મળતા ની ભૂમિકા ની મર્યાદામાં પંચ મહાવ્રત ને શુભ અચિલ પણ આદિ ના રાગ ની મર્યાદા ઉઠે છે અર્થ વિના એ ગુણસ્થાન માં એવો રાગ આવે એ ગુણસ્થાન એવો રાગ ના આવે સ્ત્રી ને છે હું પાંચ પચાસ હજાર રાખું વૃદ્ધાવસ્થા થશે તો એવો રાગ આવે તો સમજવું કે ગુણસ્થાન છઠ્ઠું એને નથી ને માની લે તો મીઠા દશે એમ કહેવા માંગે છે. જેને નિર્મળતા ઘણી પ્રગતિ છે એ આત્માની ઘણી નું સાધન છે છતાંય નિર્મળતા ને ઓળખાવા કે આવી નિર્મળતા જેને છઠ્ઠી ભૂમિકા ગુણસ્થાન માં પ્રગતિ હોય એને તો આ જાતના રાગ હોય અહિંસા સતદત્ત બ્રહ્મચર્ય અપરિગ્રહ અચેલ આદિ રહેવું અને ભગવાને કહેલી વિધિ વ્યવહાર ની સામાયિક ચોવીસ સંતો વંદન પ્રતિબંધ કાવતર ને પટકા વગેરે એવી જાતની ભૂમિકામાં આવો રાગ હોય એ રાગ ની જાત થી બીજો અધિક ને મન બીજી જાત ન હોય એ કેમ કે શુદ્ધિ ની પ્રમાણ માં એને અશુદ્ધિ નો ઉત્સર્ગ થાય છે. સમજાય છે કઈ એમ એ કે તમને તો મુનિ પણ છે પણ અમારે વસ્ત્ર પાત્ર લેવાનો રાગી કોમળ સાધુ પણ છે તો કે છે કે મૂંડ થયો તને છઠ્ઠા ગુણસ્થા ની શુદ્ધિ ની ખબર નથી અને એ ભૂમિકામાં આવતા રાગ ની હદ ને મર્યાદા કેવી છે એની પણ તને ખબર અને એક તત્વ ને બે આ ત્રણ તત્વ ની હદ કેટલી છે એની ખબર નથી સમર નિદ્રા ની હદ છે કેટલી હોય એની ખબર અને એ સમર નિદ્રા ની આવી હદ જેને પ્રગતિ હોય એને આવો જ રાગ હોય અને એ સમર નિદ્રા મોક્ષ નું કારણ અથવા આત્મા ભૂમિકા નું કારણ છે પણ એની શુદ્ધિ માં તો ગડબડ કરી દે અમને શુદ્ધિ ઘણી પ્રગતિ છઠ્ઠા ની પણ રાગ તો હજી અમારે સ્ત્રી શિવનનો માંસ ખાવાનો, દારૂ પીવાનો, અમારે માંથી આહાર કરેલા લેવાનો, વસ્ત્ર ઉઠવાનો, પાત્ર આહાર લેવાનો, અમને રાગ આવે છે તો કે છે કે એ રાગ બતાવે છે ત્યાં છઠ્ઠા ગુણસ્તાની શુદ્ધિ જતી છે નહી, શુદ્ધિ જ નથી. અને એને માને છે તો ત્યાં મિથ્યા ભૂમિકા છે. સમજાય છે કઈ આમાં? અરે જેની વાત ભાઈ, જો કેટલો ખુલાસો કર્યો છે હિંમતભાઈ. હિંમતભાઈ ને કહીએ તો શરમ આવી શકે. એ તો કે શાસ્ત્રો માં છે, હું મેં મેળવીને લખ્યું છે, મેળવણી કેટલી કરી છે સમજાણું કઈ? સમજાય છે કે નહીં આમાં? મહેન્દ્રભાઈ હોય ને, એનું નતું કે બાબા નો દાખલો આવ્યો. એક ભાવ બેઠો તો અંધ ને એક સિપાહી નીકળ્યો. એટલે એ અંધ કીધું તો બોલો પછી લીધો કાકો સિપાહી લાગે. બીજા કે અરે અંધ બાબા, એમણે કહે હા એનાથી કોઈ મોટો લાગે. એટલે ત્રીજો આવ્યો કે તું સરદાર, ઠીક અભિમાન લાગે. કેવું સરદાર બાબા, બધા રાજા લાગે. બોલી એની ખાનદાની પ્રમાણે તેનો વિકલ્પ ને તેની ભાષા હોય છે. ખાનદાન માણસ ની હદ પ્રમાણે એની ભાષા હોય છે. સમજાય? હદ એની હોતી એમ છઠ્ઠા સંસ્થાન ની ખાનદાની જેને પ્રગતિ છે. આત્મા શ્રદ્ધા જ્ઞાન ને રમણતા ના ચારિત્ર ની ખાનદાની પ્રગતિ છે. ત્યાં તો એ અહિંસા સત્યના વિકલ્પ ની હદ ની ઉત્પત્તિ થાય. એને બીજી હોય એમ બતાવે છે કે આને છઠ્ઠા ગુણસ્થાનની શુદ્ધિ અંદર માં આવી જાતની હોય છે. એ બતાવવા હું વ્યવહાર ને નિમિત્ત નું સાધન કહ્યું. સમજ માં આપે? હે દાખલા સમજે દાખલા થી તો આપડે સિદ્ધાંત કરવો તો એની વાત આવી છે. બોલો તો આંધળો તો બધાને ખબર નહીં પણ ચાલ્યા જાય ને એમ ઓછા ભૂખતા જાય. રાજા નીકળ્યો સોદાસ બાબાજી કાં અહિયાં અહિયાં સે લશ્કર નીકળા થા. હા રાજા સાહેબ. બોલો કઈ બોલો નતો. હા રાજા સાહેબ. પેલો બીજો બોલ્યો તો પેલો ઓ અંધ ઓ અંધા અહિયાં સે લશ્કર નીકળ્યા થા. હા પોલીસ સાહેબ. અચ્છા ઉપરથી એને કીધું કે એની મર્યાદા ખાનદાન માણસો હોય છે એ ખાનદાન ની મર્યાદા જુદી જાતની હોય છે. સમજાય? ખાનદાન કેને કહે? સમજાય છે? હિન્દી મેં ખાનદાન કિસો કહેતે હૈ? ખાનદાન કહેતે હૈ કુલવાન, કુલવાલા, કુલવાની કહેતે થોડા. એમ આત્માની સમ્યક દર્શન ની ખાનદાની પ્રગટતા એની ભૂમિકામાં કઈ જાતનો રાગ હોય, એને માંસ ખાવાનો, દારૂ પીવાનો કેવો રાગ, ઉદી કુગુરુ કુશાસ્ત્ર ને સર્તવાનો રાગ એને હોય જ નહીં. એટલી એની ખાનદાની સંગતમાં પ્રગતિ. આગળ જતા પાંચમા ની ખાનદાની વિશેષ શુદ્ધિ પ્રગતિ છે. તેને તીવ્ર રાગ બે પ્રકારના પહેલા જે હતા એ થઈ ગયા છે. મંદ રાગ ની એને મર્યાદા હોય છે. સમજાય છે? શાંતિ નો રસ વિશેષ અંદર પ્રગટેલો એટલે એને અશાંતિ નો રાગ આવે પણ તે એની મર્યાદા પૂરતો. છઠ્ઠા સંસ્થાન ની જ્યાં મુનિ ની મર્યાદા જ્યાં પ્રગટ થઈ અકસાય દશા ને ખીર ને શાંતિ પ્રગતિ, એની ભૂમિકામાં તો પાતળો રાગ. રાગ છે કેવો? પાતળો કે અહિંસા, કોઈને દુઃખ ન થાય, સદ બોલું, શાસ્ત્ર લખું, ઉપદેશ કરું, એની એવી મર્યાદા પૂરતો રાગ. એ રાગ ની મર્યાદા ઓલી શુદ્ધિ બતાવવા માટે કેવું છે કે આવી શુદ્ધિ માં આવો રાગ હોય. સમજાય છે? કઈ આમ તો રાગ હોય ને શુદ્ધિ ન હોય એની અહી વાત નથી. આ તો તેથી સહજ કીધું છે ને, ઓલા મઠ માં જાય છે. સાધારણ કોઈની પ્રકૃતિ માં જ રાગ મંદ હોય ને અમુક હોય એ સહજપણે રાગ નથી. જેને સ્વભાવની દ્રષ્ટિ પૂર્વક સ્થિરતા પ્રગટ થઈ છે એને સહજપણે સ્વાભાવિક એટલે એટલે કે ભૂમિકામાં આવવા લાયક હઠ ને આગ્રહ વિના ખેદ વિના અરે રે અમારે અહિંસા પાળવી પડવાનો વિકલ્પ છે.
કેમ નહી? સમજાય છે? અજ્ઞાની ને પંચમાવર્તના વિકલ્પ અજ્ઞાની ને હોય વ્યવહાર નથી ને એ સહજ નથી તો અટવાળા છે, એટલે વ્યવહાર પણ એને લાગુ પડતો નથી. સમજાય છે? કઈ આવા શું આવા કે લાંબા કથન ને બદલે કે શું વિકલ્પ જે છઠ્ઠા ગુણ સ્થાન ની આવી શુદ્ધિ હોય એમાં આવા વિકલ્પો હોય એવું છઠ્ઠા ગુણ સ્થાન આત્મા નું કારણ હોય એવું લાંબુ કથન ને બદલે છઠ્ઠા ગુણ સ્થાન ની આવી શુદ્ધિ હોય કે આવા રાગ હોય એવું છઠ્ઠો ગુણ સ્થાન આત્મા નું કારણ એવું લાંબુ કહેવાને બદલે સમજાણું છઠ્ઠા ગુણસ્થાને વર્તા મહાવર્તાદી ના શુભ રાગ આત્મા ગુણસ્થાન યોગ નિર્વિકલ્પ શુદ્ધકરણ નું સાધન તો આત્મ ગુણસ્થાન તો નિર્મળ કરીએ પ્રગતિ વધારે અને છઠ્ઠા નો આ રાગ તો મલિન છે મલિન ને નિર્મળ નું સાધન કહેવું એ ટૂંકું કથન કરવા માટે કહ્યું છે નહીતર કહેવું છે તો છઠ્ઠા ની શુદ્ધિ આત્મા નું કારણ છે પણ એ શુદ્ધિ ની ભૂમિકા ની હદ માં રાગ આવો હોય એ દ્વારા બતાવીને શુભ રાગ પોતે જાણે આત્મા નું કારણ હોય એમ ઉપચાર થી નિરૂપણ વ્યવહાર થી કહેવામાં આવ્યું. બહુ સમજાણું કઈ? ત્યારે રામજીભાઈ કહ્યું કારણ કે ઉતારી લો ભાઈ ભાઈ એટલે સિરિયસ પારિગ્રહ સારો શું કહેવાય નોટ ફૂટ નોટ ફૂટ નોટ બહુ સરસ બહુ સરસ. એ વખતે વિચાર ભૂલન ને બરાબર કરી ને આમ બરાબર ચોરું ડરી દીધું. પછી ભેગા ભેગા ભાઈ કાલે એમ કીધું ભાઈ હવે આ અસપાર નું કઈક કરો કઈ ચાર કે ભેગો પાંચ નો લોભ કઈ મારે ભાઈ વાણી અમને કઈ સમજાણું કઈ? આવા ઉપચરિત કથન માં આરોપિત કથન માં જેમ ઓલી મીંદડી ને સિંહ બતાવ્યો એમ એમ અર્થ તારવો જોઈએ. આવા આરોપિત કથન માંથી એવો ભાવ તારવો જોઈએ એવો ન્યાય તારવો જોઈએ એવો અર્થ ખેંચી લેવો જોઈએ કે માવરતાદી ના શિવ વિકલ્પો નહીં છઠ્ઠા ગુણસ્થાન ના યોગ જે રાગ તે નહીં તે આત્મા નું ખરું કારણ નહીં પણ તેમના દ્વારા સૂચવવા ધારેલી બન્યુલી છઠ્ઠા ગુણસ્થાન ની. સમજાય છે? ભાઈ આ છઠ્ઠી દશા હોય મુનિ ને એને આવા જ રાગ હોય એમ તેમના દ્વારા ઓલા રાગ દ્વારા સૂચવવા જણાવવા ધારેલી છઠ્ઠા ગુણસ્થાન યુગ શુદ્ધિ એ છઠ્ઠા ગુણસ્થાન યુગ નિર્મળ એ ખરેખર આત્મા ગુણસ્થાન યોગ નિર્વિકલ્પ શુદ્ધ પરંતી નું સાધન છે એમ એમાંથી અર્થ તારવો એમ એમાંથી ભાવ કહેવામાં એમ આવ્યો કે શુભ રાગ જે છઠ્ઠા ને યુગ સહજ અઠવીના નો આવ્યો એ આઠમી નું કારણ પણ ઓલી છઠ્ઠા ની શુદ્ધિ માં આવો હોય એ બતાવવા માટે આ વાત કરી છે. સાધન તો ખરેખર આ છે પણ એની શુદ્ધિમાં આવી જાતની મર્યાદા હોય એ મર્યાદા ને આનું કારણ કહ્યું આત્મા નું અર્થ તારવો કે એને મર્યાદા વાળા રાગ થી સૂચવાયેલી છઠ્ઠા ગુણસ્થા ની શુદ્ધિ એ આત્મા નું સાધન છે એમ એમાંથી અર્થ તારવો જોઈએ તો વાસ્તવિક સમજણ ને વાસ્તવિક એની ઓળખાણ